એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. તો આજે આપણે ઇતિહાસના એક એવા વળાંક પર નજર કરીશું જેણે એમ કહી શકાય કે આધુનિક દુનિયાનો પાયો નાખ્યો, ફ્રેન્ચ ક્રાંતિ. અને આ માટે આપણે વિલિયમ ડોયલના પુસ્તક ફ્રેન્ચ ક્રાંતિનો ઓક્સફર્ડ ઇતિહાસની મદદ લઈશું.
હા, અને આ વિષય ખરેખર આજે પણ એટલો જ પ્રસ્તુત છે, ભલે 200 વર્ષથી વધુ સમય વીતી ગયો હોય.
કેમ? એમ
જુઓ, આજે આપણે લોકશાહીની વાત કરીએ, માનવ અધિકારોની, રાષ્ટ્રવાદની, આ બધા વિચારો એમના મૂળિયા ક્યાંક ને ક્યાંક આ ક્રાંતિમાં છે. એટલે એને સમજવું એટલે એક રીતે આપણી આજની પરિસ્થિતિને સમજવા બરાબર છે.
બરાબર. અને આ સમજવામાં આપણને મદદ કરશે લેખક વિલિયમ ડોયલ. તમે એમના વિશે થોડું જણાવશો?
ચોક્કસ. વિલિયમ ડોયલ એ બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર એમિરેટસ છે. અને એમની ખાસિયત 18મી સદીનું ફ્રાન્સ છે.
એટલે એમના ક્ષેત્રના નિષ્ણાત ગણાય.
હા, બિલકુલ. અને બ્રિટિશ એકેડેમીના ફેલો પણ છે. લગભગ 4 દાયકાનું સંશોધન છે એમનું આ વિષય પર. ફ્રેન્ચ આર્કાઇવ્સમાં ઊંડું કામ કર્યું છે.
અને એમનું દ્રષ્ટિકોણ કઈ રીતે અલગ પડે છે?
એમની ખાસ વાત એ છે કે એ પુનરાવર્તનવાદી એટલે કે રિવિઝનિસ્ટ ઇતિહાસકાર છે. એટલે કે જે જૂની માર્ક્સવાદી વિચારધારા હતી ને, કે આ ક્રાંતિ મુખ્યત્વે વર્ગ સંઘર્ષ હતો, અમીર વિરુદ્ધ ગરીબ, ડોયલ એને પડકારે છે. એ કહે છે કે વાસ્તવિકતા વધુ જટિલ હતી. બીજું, એ બ્રિટિશ છે એટલે ફ્રેન્ચ ઇતિહાસને થોડા અંતરથી વધુ વિશ્લેષણાત્મક રીતે જોઈ શકે છે કદાચ. અને એમની લખવાની શૈલી અઘરા વિષયને પણ સરળ બનાવે છે.
રસપ્રદ. તો આ પુસ્તકમાં એમની મુખ્ય દલીલ શું છે? શું કહેવા માંગે છે ડોયલ?
ડોયલનો મુખ્ય સૂર એ છે કે જુઓ, ફ્રેન્ચ ક્રાંતિ કોઈ પૂર્વ આયોજિત ઘટના નહોતી. એવું નહોતું કે કોઈકે નક્કી કર્યું કે ચાલો ક્રાંતિ કરીએ.
અચ્છા, તો પછી?
એમનું કહેવું છે કે આ ક્રાંતિ અનિવાર્ય પણ નહોતી. એ તો પેલો જૂનું શાસન હતું ને, જેને ઓન્સિયન રેજીમ કહે છે.
હા,
એ અંદરથી જેટલું ખોખલું થઈ ગયું હતું, ખાસ કરીને નાણાકીય રીતે. ભયંકર દેવું, કરવેરાની અવ્યવસ્થા, રાજકીય લખવો, આ બધાને કારણે એક શૂન્યાવકાશ સર્જાયો. અને એ શૂન્યાવકાશમાંથી ક્રાંતિનો જન્મ થયો. કોઈએ ધક્કો માર્યો એના કરતા.
ઇમારત જાતે જ પડી ગઈ એમ.
બરાબર. બસ એ જ. આ પુસ્તક ખાલી ઘટનાક્રમ નથી આપતું, એ ઊંડાણમાં જાય છે. કારણો શું હતા, હિંસા કેમ આટલી વધી, લાંબા ગાળે શું અસર થઈ.
એટલે ખાલી શું થયું એ નહીં, પણ કેમ થયું અને એનું પરિણામ શું આવ્યું એની વાત છે.
હા, ડોયલ આપણને એ સમયની જટિલ સામાજિક અને રાજકીય પરિસ્થિતિથી શરૂ કરીને ક્રાંતિના જુદા જુદા તબક્કાઓમાંથી લઈ જાય છે. બંધારણીય રાજાશાહીનો પ્રયાસ, પછી ગણતંત્ર, પેલો આતંકનો સમય, અને છેલ્લે નેપોલિયનનો ઉદય.
અને એમનો ભાર એ વાત પર છે કે આ બધું ખૂબ અસ્તવ્યસ્ત હતું, અણધાર્યું હતું. કોઈ એક વિચારધારા એને ચલાવી રહી હતી એવું નથી, પણ સંજોગો અને નિર્ણયો રસ્તો બનાવતા ગયા.
આ તો ઇતિહાસને જોવાની અલગ રીત થઈ.
ચોક્કસ, ખૂબ જ અલગ. ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ. પુસ્તકની શરૂઆત જૂના શાસનના વિશ્લેષણથી થાય છે. આપણે માનીએ છીએ કે 3 વર્ગ હતા, પાદરી, ઉમરાવ, સામાન્ય લોકો. પણ ડોયલ કહે છે એ એટલું સરળ નહોતું, ખરું ને?
ના, બિલકુલ નહીં. એ ખાલી 3 મોટા ખાના નહોતા, એમાંય કેટલા બધા પેટા વિભાગો, અલગ અલગ વિશેષાધિકારો, સ્થાનિક પરંપરાઓ, જટિલ માળખું હતું. કોઈ એક ઉમરા વર્ગ કે સામાન્ય વર્ગ જેવું એક સમાન જૂથ હતું જ નહીં.
પણ જે મુખ્ય સમસ્યા હતી, જેણે આખા તંત્રને હચમચાવી નાખ્યું, એ હતી રાજ્યની આર્થિક કટોકટી. દેવું ખૂબ વધી ગયું હતું.
હા, પેલું અમેરિકન ક્રાંતિમાં મદદ કરવા ગયા એ બધા ખર્ચાઓ.
બરાબર. અને કરવેરાની સિસ્ટમ એવી વિચિત્ર હતી કે જે લોકો ખરેખર પૈસાદાર હતા, ઉમરાઓ અને પાદરીઓ, એમણે બહુ ઓછા કર ભરવાના, બોજ બધો સામાન્ય લોકો પર.
એટલે જ્યારે રાજા લુઈસ 16 સુધારા કરવા પ્રયત્ન કર્યો, કર નાખવાનો પ્રયત્ન કર્યો આ લોકો પર, ત્યારે એમણે જ વિરોધ કર્યો.
હા, અને એના કારણે જ રાજકીય મડાગાંઠ ઊભી થઈ. રાજાને મજબૂરીમાં વર્ષો પછી પેલી એસ્ટેટ જનરલ બોલાવવી પડી, બધા વર્ગોના પ્રતિનિધિઓની સભા. અને ત્યાંથી જ બધી ચર્ચા શરૂ થઈ, રાજકીય ગરમાવો આવ્યો.
અને પછી તો 1789માં ઘટનાઓ બહુ જ ઝડપથી બની. ત્રીજા વર્ગના પ્રતિનિધિઓએ પોતાને નેશનલ એસેમ્બલી જાહેર કરી દીધી, પેલી ટેનિસ કોર્ટની શપથ લીધી
હા કે બંધારણ બનાવ્યા વગર વિખેરાઈશું નહીં.
પછી પેરિસના લોકોએ બેસ્ટિલના કિલ્લા પર હુમલો કર્યો, જે રાજાશાહીના દમનનું પ્રતીક ગણાતો હતો.
અને ઓગસ્ટમાં તો બધા જૂના સામંતશાહી વિશેષાધિકારો નાબૂદ કરી દીધા રાતોરાત.
બરાબર, આ બતાવે છે કે કેવી રીતે એક નાણાકીય કટોકટી જોતજોતામાં રાજકીય ક્રાંતિ બની ગઈ. પેલી ડોયલની અંદરથી પતનની વાત અહીં બરાબર બંધ બેસે છે.
શરૂઆતના વર્ષોમાં એટલે કે 1789 થી 91 ઘણા મોટા સુધારા પણ થયા, જેમ કે માનવ અને નાગરિક અધિકારોની ઘોષણા, નવું બંધારણ પણ બનાવ્યું.
હા, બંધારણીય રાજાશાહી સ્થાપવાનો પ્રયત્ન થયો, રાજા રહે પણ કાયદાના શાસન નીચે.
પણ ડોયલ એક ઘટનાને ક્રાંતિની મોટી ભૂલ ગણે છે, પેલો ચર્ચને લગતો કાયદો, પાદરીઓનું નાગરિક બંધારણ. આ શું હતું અને કેમ ભૂલ હતી?
આ કાયદા દ્વારા સરકારે ચર્ચ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો. પાદરીઓને કહ્યું કે તમારે સરકાર પ્રત્યે વફાદારીના શપથ લેવા પડશે.
અચ્છા,
હવે આનાથી શું થયું? ફ્રાન્સ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ ધાર્મિક દેશ હતો. આ કાયદાથી સમાજમાં ઊંડા ભાગલા પડી ગયા. ઘણા લોકો ક્રાંતિના વિરોધી બની ગયા, અને ડોયલ એને માત્ર ગાંઠ પણ નથી ગણાવતા.
તો શું કહે છે?
એ કહે છે કે એ સમયે ફ્રાન્સ પર ચારે બાજુથી સંકટ હતું. વિદેશી આક્રમણ, દેશની અંદર ગૃહયુદ્ધ જેવી સ્થિતિ. આવી કટોકટીમાં સરકારે ક્રાંતિને બચાવવા અને દુશ્મનોને કચડી નાખવા આત્યંતિક પગલાં લીધા. હિંસા એક રાજકીય સાધન બની ગઈ.
એટલે કે પરિસ્થિતિનો પ્રતિભાવ હતો, એમ, ભલે ભયાનક હતો.
હા, એક રીતે સરકારી પ્રતિભાવ હતો. અલબત્તા એમાં ભયાનક અત્યાચાર થયા, પણ છેવટે આતંકના મુખ્ય સૂત્રધાર રોબેસ્પિયર એનું પણ પતન થયું. એને થર્મિડોરિયન પ્રતિક્રિયા કહે છે. ક્રાંતિ થોડી શાંત પડી,
પણ સ્થિરતા તો હજી દૂર હતી. પછી પેલી ડિરેક્ટરીનું શાસન આવ્યું, પણ એ પણ અસ્થિર અને ભ્રષ્ટ સાબિત થયું, ખરું ને?
હા, ખૂબ જ અસ્થિર. ચારે બાજીથી પડકારો હતા, અને આવી જ અરાજકતા અને અસ્થિરતાનો લાભ લઈને
નેપોલિયન બોનાપાર્ટ.
બરાબર, સેનાના એક મહત્વાકાંક્ષી જનરલ નેપોલિયન બોનાપાર્ટે 1799માં બળવો કરીને સત્તા કબજે કરી લીધી, અને આ સાથે જ ફ્રેન્ચ ક્રાંતિનો અંત આવ્યો એમ કહી શકાય.
ડોયલની પેલી વાત યાદ આવે છે, જૂનું તોડવું સહેલું છે, નવું બનાવવું અઘરું.
બરાબર, લાંબી અંધાધૂંધી પછી લોકો સ્થિરતા માટે કંઈ પણ સ્વીકારવા તૈયાર થઈ જાય છે. તો આ આખી ચર્ચામાંથી આપણે ડોયલના મુખ્ય સંદેશાઓ તારવી શકીએ. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, આકસ્મિકતા.
એટલે કે કશું નક્કી નહોતું એમ?
હા, ક્રાંતિ અનિવાર્ય નહોતી. ઘણા બધા નાના મોટા નિર્ણયો, અણધારી ઘટનાઓ, અકસ્માતો થયા, જેના કારણે ક્રાંતિ આ માર્ગે ગઈ. જો કંઈક જુદું થયું હોત તો કદાચ ઇતિહાસ પણ જુદો હોત.
આ વાત તો ખરેખર વિચારવા જેવી છે. આપણી આસપાસ પણ એવું જ બને છે ને, કોઈ એક નાની ઘટના પણ મોટો ફેરફાર લાવી શકે છે.
બિલકુલ. બીજો મુદ્દો છે હિંસા, વાયલેન્સ. ક્રાંતિમાં હિંસાનો ઉપયોગ કેવી રીતે વધતો ગયો? શરૂઆતમાં કદાચ બચાવ માટે હોય, પણ પછી એ રાજકીય સાધન બની ગઈ. આતંક એનું જ એક ભયાનક સ્વરૂપ હતું.
હા, આ એક ચેતવણી જેવું જ છે કે રાજકીય લક્ષ્યો માટે હિંસાનો માર્ગ કેટલો જોખમી બની શકે છે.
ત્રીજો મુદ્દો, અણધાર્યા પરિણામો, અનઇન્ટેન્ડેડ કોન્સિક્વન્સીસ. પેલું ચર્ચવાળા કાયદાનું ઉદાહરણ જોયું ને, સારા ઈરાદાથી શરૂ કરેલી વાત પણ કેવી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે.
એટલે કે કોઈ પણ નીતિ કે નિર્ણય લેતા પહેલા એની બધી સંભવિત અસરો વિચારવી જરૂરી છે.
ચોક્કસ. ચોથો મુદ્દો, ભીતરથી પતન, કોલેપ્સ ફ્રોમ વિધિન. જૂનું શાસન બહારના હુમલાથી નહીં, પણ પોતાની આંતરિક નબળાઈઓ, વિરોધાભાસો અને નિષ્ફળતાઓને કારણે તૂટી પડ્યું.
આ પણ બહુ મહત્વનું છે. કોઈ પણ સિસ્ટમને અંદરની સમસ્યાઓ જ વધુ નબળી પાડે છે.
અને છેલ્લો, પાંચમો મુદ્દો, આધુનિક રાજકારણનો જન્મ, બર્થ ઓફ મોડર્ન પોલિટિક્સ. આજે આપણે જે રાજકીય વિચારો જોઈએ છીએ, જેમ કે લોકો જ સાર્વભૌમ છે, રાષ્ટ્રવાદનો વિચાર, નાગરિક અધિકારો, ડાબેરી જમણેરી જેવી વિચારધારાઓ, આ બધાના મૂળ આ ક્રાંતિમાં જોવા મળે છે.
આ ક્રાંતિએ ખરેખર આધુનિક રાજકારણનો પાયો નાખ્યો એમ કહી શકાય.
હા, ઘણી બધી રીતે.
ડોયલના પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર વિચારતા કરી દે. જેમ કે એક વાક્ય છે, એમનો એક વિચાર છે કે ક્રાંતિ ક્રાંતિકારીઓ દ્વારા બનાવવામાં આવી ન હતી, પરંતુ તેણે ક્રાંતિકારીઓ બનાવ્યા.
આનું શું અર્થ કાઢવો? આ પેલી આકસ્મિકતાવાળી વાતને જ સમર્થન આપે છે. લોકો પહેલેથી નક્કી કરીને ક્રાંતિકારી નહોતા બન્યા, પણ જે ઘટનાઓ બનતી ગઈ, જે પરિસ્થિતિ ઊભી થઈ, એણે સામાન્ય લોકોને પણ ક્રાંતિના માર્ગે ધકેલી દીધા. સંજોગોએ લોકોને ક્રાંતિકારી બનાવ્યા.
એટલે ઘટનાઓ લોકો પર હાવી થઈ ગઈ. વાહ! બીજો એક વિકાર જે થોડો અસ્વસ્થ કરે એવો છે, આતંક એ ક્રાંતિનો વિશ્વાસઘાત નહોતો, પરંતુ તેની તાર્કિક પરાકાષ્ઠા હતી. આ થોડું સમજાવશો?
ડોયલ કહેવા માંગે છે કે આતંકનું શાસન કોઈ અચાનક બનેલી દુર્ઘટના નહોતી. જે રીતે ક્રાંતિ આગળ વધી રહી હતી, જે રીતે હિંસાનો સ્વીકાર વધતો ગયો, જે પ્રકારની કટોકટી ઊભી થઈ, એ બધાના પરિણામે આતંક એક તાર્કિક અંત જેવો હતો. એ ક્રાંતિની અંદરની ગતિશીલતામાંથી જ પેદા થયો હતો. એ કોઈ બહારથી આવેલી વસ્તુ નહોતી.
સમજાયું. અને આ ત્રીજો વિચાર મને ખૂબ ગમ્યો. જૂની દુનિયાનો નાશ કરવો નવી દુનિયા બનાવવા કરતાં વધુ સરળ હતો.
હા, આ તો એકદમ સાચી વાત છે. તોડવું હંમેશા સહેલું હોય છે, પણ કંઈક નવું, સ્થિર અને સારું બનાવવું ખૂબ અઘરું હોય છે. ક્રાંતિએ જૂની વ્યવસ્થા તોડી નાખી, પણ પછી એક નવી કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરવામાં કેટલો સમય લાગ્યો, કેટલી અસ્થિરતા આવી, કેટલા પ્રયોગો નિષ્ફળ ગયા, અને અંતે નેપોલિયન જેવો શાસક આવ્યો. આ બધું એ જ દર્શાવે છે.
બરાબર, નિર્માણ હંમેશા વધુ મુશ્કેલ હોય છે.
તો ડોયલના આ વિશ્લેષણમાંથી આજે આપણે શું શીખી શકીએ? પહેલું તો રાજકીય અસ્થિરતાના કારણો. આપણે જોયું કે નાણાકીય કટોકટી અને શાસનની નિષ્ફળતા કેવી રીતે મોટા સામ્રાજ્યોને પણ હચમચાવી શકે છે.
હા, એટલે આજે પણ દેશોએ પોતાની આર્થિક સ્થિતિ અને શાસન વ્યવસ્થા પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે એ સમજાય છે.
બીજું, વૈચારિક કટ્ટરતાના જોખમો. જ્યારે કોઈ એક જૂથ એમ માનવા લાગે કે ફક્ત અમે જ સાચા છીએ અને બાકી બધા દુશ્મન છે, ત્યારે સમાધાનના રસ્તા બંધ થઈ જાય છે અને હિંસા ફેલાય છે. આતંકના શાસનમાં આ સ્પષ્ટ દેખાયું.
એટલે સમાજમાં અલગ અલગ મંતવ્યો માટે સહિષ્ણુતા અને સંવાદની જગ્યા હોવી ખૂબ જરૂરી છે.
શરૂઆતમાં દેશને બચાવવા માટે જરૂરી ગણાવાયું હતું, પણ પછી એ લાંબુ ચાલ્યું અને દમનનું સાધન બની ગયું.
એટલે આજે પણ જ્યારે સુરક્ષા કે કટોકટીના નામે નાગરિકોની સ્વતંત્રતા પર નિયંત્રણો મુકાય, ત્યારે આ ઇતિહાસ યાદ રાખવા જેવો છે. એના લાંબા ગાળાના જોખમો વિચારવા જેવા છે.
બિલકુલ. અને છેલ્લે, સ્થિર અને કાર્યરત સમાજ માટે મજબૂત સંસ્થાઓ અને સમાધાનની ભાવનાનું મહત્વ. ફ્રાન્સમાં ક્રાંતિ દરમિયાન વારંવાર બંધારણો બદલાયા, જૂથો વચ્ચે સમજૂતીનો અભાવ રહ્યો, પરિણામે અરાજકતા ફેલાઈ.
એટલે લોકશાહી ખાલી સારા કાયદાઓથી નહીં, પણ એ કાયદાઓનું પાલન કરાવતી મજબૂત સંસ્થાઓ અને લોકો વચ્ચે સમાધાન કરવાની વૃત્તિથી ટકે છે. આ ઇતિહાસ આપણને વર્તમાનને સમજવામાં ચોક્કસ મદદ કરી શકે. મારા માટે તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે ઇતિહાસ ખરેખર કેટલો જટિલ અને અણધાર્યો છે. આપણને ઘણીવાર સીધા સાદા જવાબો ગમે છે કે આના કારણે આમ થયું, પણ વાસ્તવિકતા એવી નથી હોતી. ફ્રેન્ચ ક્રાંતિ જેવી મોટી ઘટના પાછળ કોઈ એક કારણ કે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી હોતી, પણ અસંખ્ય પરિબળો, નિર્ણયો, સંજોગો, એ બધાનું એક જટિલ ગૂંચડું હોય છે. ડોયલનું પુસ્તક આ જટિલતાને સ્વીકારતા શીખવે છે.
અને મારો અંતિમ વિચાર એ છે કે ફ્રેન્ચ ક્રાંતિનો વારસો જ વિરોધાભાસી છે. એક તરફ એણે આપણને લોકશાહી, સમાનતા, બંધુત્વ, માનવાધિકાર જેવા મહાન આદર્શો આપ્યા, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે.
હા, એ તો છે જ.
પણ બીજી તરફ એ જ ક્રાંતિ રાજ્ય દ્વારા પ્રાયોજિત આતંક, વૈચારિક કટ્ટરતા અને હિંસક સંઘર્ષનું પણ એક ભયાનક ઉદાહરણ બની. વિલિયમ ડોયલનું પુસ્તક આપણને આ બંને બાજુઓ, આ જટિલતા અને વિરોધાભાસને સમજવામાં મદદ કરે છે, અને એ શીખવે છે કે ઇતિહાસના સરળ પાઠ ભણવાને બદલે તેની ગૂંચોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.